વાલ્મીકિ જી આશ્રમે પધારેલા અતિથિઓનું સ્વાગત કરી ખૂબ જ ભાવપૂર્ણ હૃદયથી પોતે જે કંઈ સમજે છે ભગવાનને, ભગવાનની માયાને અને ભગવાનની સમસ્ત લીલાને એનું દર્શન કરાવતા આપણને સૌને બતાવી રહ્યા છે કે પ્રભુ રામ આપ તો સાક્ષાત જગદીશ્વર છો, જગતના ઈશ્વર માલિક છો અને આ માયાની જગતની રચના કરનાર માયા એ સાક્ષાત જગદંબા એ સીતાજી છે. બેનો પરિચય આપ્યા પછીથી લક્ષ્મણજીનો પરિચય આપતા વાલ્મીકિજી પોતાના તપોબલથી, પોતાના શ્રીમુખથી કહી રહ્યા છે, જો સહસશીષ અહીશ, અહીશ એટલે બધા જ સર્પોનો માલિક શ્રેષ્ઠ ઈષ્ટદેવ, અહીશ સર્પોનો ઈશ્વર, એટલા માટે એને કહ્યું અહીશ. અને એ કેવો છે, એને હજાર હજાર હજારો મુખ છે, એક નહીં સહસ્ર, એટલે માત્ર હજાર નહીં, એ સહસ્ર એટલે બહુસંખ્યક વાચક છે, અનંત ગણું. જેમ સહસ્ર નામ એટલે માત્ર હજાર નામ જ નહીં પણ જેના અનંત નામ છે એવા પણ, આ તો એક પ્રતિકાત્મક સહસ્ર મૂકી દીધું, સહસ્ર નામ સહસ્ર શીશ, પણ એની એની વાસ્તવિકતા તો અનંતતામાં જ રહેલી છે. એનું સાચું દર્શન, અનંતમાં એનું દર્શન કરવું, એ જ સહસ્ર નામ છે. અહીંયા લક્ષ્મણજીને સાક્ષાત શેષાવતાર કયા છે, અહીશ મહીધર, મહી એટલે કે પૃથ્વીને, આ ધરતીને ધારણ કરનાર જે છે, અહીશ મહીધર સમસ્ત પૃથ્વીને ધારણ કરનાર, આ બધા જ સર્પોનો ઈશ્વર, અને તે જો સહસ લખન તો ચરાચર ધની. આ લક્ષ્મણજી છે એ સમસ્ત પૃથ્વીને ધારણ કરનાર સર્પોના અધિષ્ઠાતા, અને આ ચરાચર જે જળ ચેતન છે એનો એનો માલિક એ છે, સચરાચર ધણી. એટલે આટલી બધી શક્તિ જેનામાં છે એ લક્ષ્મણજી છે, એ કોઈ વનમાં આવેલા કોઈ રાજપુત્ર સામાન્ય નથી. ત્રણેયનો પરિચય એ રીતે આપ્યો છે, રામ લક્ષ્મણ અને સીતાજી કોઈ સામાન્ય મનુષ્ય શરીર વાળા નથી જન્મેલા, માત્ર ક્ષત્રિય નથી, રાજપુત્ર નથી, પણ આટલું સામર્થ્ય આ ત્રણેયમાં છે એ આપ છો, એવો જે વાસ્તવિક પરિચય, જેને ટોકન વેલ્યુ અને ફેસ વેલ્યુ કહેવામાં આવે છે. જે ફેસ વેલ્યુ તો જે દેખાય એના ઉપરથી, પણ ટોકન વેલ્યુ એની અંદરની હોય. સિક્કો હોય કહેવાય રૂપિયો, ચાંદીનો હોય તો એને કહેવાય રૂપિયો, પણ એની ફેસ વેલ્યુ કરવાની હોય ત્યારે 320 રૂપિયા થાય, બરાબર છે ને, 400 રૂપિયા થાય, એટલે એને ફેસ વેલ્યુ ને ટોકન વેલ્યુ કહેવાય. એમ અહીંયા વાલ્મીકિજીએ કહ્યું કે આપ ભલે વનવાસી તરીકે, મહારાજ દશરથના પુત્ર તરીકે આવ્યા હો કૈકેયીના વચનથી અને માની આજ્ઞાથી, પરંતુ આપ સાક્ષાત જગતના માલિક છો, ચરાચરના ધણી છો, અને જાનકીજી એ સમસ્ત સૃષ્ટિની માયા છે. આમ બિલકુલ સ્પષ્ટ, ભગવાને પણ પછી કશું છુપાવ્યું નથી. ભગવાને એમ કહ્યું કે અમે ક્યાં રહીએ, ક્યાં જઈએ, અમને સ્થાન બતાવો. કે આ પૃથ્વી આપની ધારણ કરેલી છે, આ સમસ્ત સૃષ્ટિની માયાની રચના આપ સ્વયં છો, અને આ પૃથ્વીને ધારણ કરનાર પણ આપ લક્ષ્મણજી છો, ક્યાં ન ક્યાં રહો એની જગ્યા હું કેવી રીતે બતાવી શકું. આપ આપ સર્વત્ર સર્વસ્વ જે કઈ છો, તદતિમિતિ સર્વાય ચ નમઃ, નમઃ સર્વસ્મૈતે, આપ સર્વમાં છો, સર્વ આપમાં છો, એમને મારા વંદન. તો આમ વાલ્મીકીજી પણ એ જ ભાવથી જે પુષ્પદંતે શિવની સ્તુતિ કરીને કહ્યું આપ સર્વમાં છો અને સર્વ આપમાં છે, બસ એ જ પ્રમાણે વાલ્મીકીજીએ પણ રામ લક્ષ્મણ સીતાજીને કહી દીધું કે આપ સર્વત્ર છો. પછી મારે ક્યાં જગ્યા બતાવવાની હોય? આપે કહ્યું કે મને એવી કોઈ જગ્યા બતાવો મુનિ ઉદ્વેગ ને પાવય કોઈ, જ્યાં મારા મારા નિવાસથી મારી ઉપસ્થિતિથી કોઈને શેજ પણ મનમાં એના જીવનમાં વિક્ષેપ ન થવો જોઈએ એવી જગ્યાએ જઈને હું રહું. તો પ્રભુ આપ તો સાક્ષાત છો, વિક્ષેપોને દૂર કરવા વાળા છો, અને આપ જ્યાં જઈને રહો ત્યાં સૌના વિક્ષેપ હોય તો પણ દૂર થઈ જાય. મુનિ ઉદ્વેગ ન પાવય, અરે તદ્દન સાચી વાત છે આપના શ્રીમુખની, આપ જ્યાં જઈને નિવાસ કરશો ને એ તપસ્વીઓ ઋષિઓને કદાચ ઉદ્વેગ હશે ને તો પણ ચાલ્યા જશે, સમજશે. મુનિ ઉદ્વેગ ને પાવૈકો, મને એવી જગ્યા બતાવો. પણ વાલ્મીકીજીના વાલ્મીકીજી એમ હાથમાં આવ્યા નથી. કોઈ પણ વ્યક્તિ જ્યારે આપણાથી વડીલ હોય અને શ્રેષ્ઠ હોય, શક્તિશાળી હોય, પ્રભાવશાળી હોય, કંઈક વિશેષ હોય, ત્યારે એ જે કંઈ આપણને પૂછે ને ત્યારે એનો જવાબ આપવામાં સહેજે ઉતાવળ કરવી નહીં, વિવેક ગુમાવવો નહીં, પણ વિચારીને ખૂબ જ સ્વસ્થ ચિત્તથી એમ એમણે આપણને પૂછ્યું પણ એનો આદર જળવાઈ રહે એ પ્રમાણે એનો જવાબ આપવો જોઈએ. એ વાલ્મીકીજી અને ભગવાનના આ અતિથિ તરીકે પધાર્યા ઉપરથી આપણને સમજાવે છે. ક્યારેય પણ અભિપ્રાય આપવાની ઉતાવળ ના કરો, સાંભળો બધું જ. ભગવાનને પહેલા સાંભળી દીધા વાલ્મીકીજીએ, પછીથી આપ શું છો એનો અભિપ્રાય બહુ ધીરજપૂર્વક આપ્યો છે. ભગવાને વાલ્મીકીજીને કહ્યું આપ તપસ્વી છો, આપ શ્રેષ્ઠ છો, આપને આપનો આશ્રમ આ સ્થળ ખૂબ શોભી રહ્યું છે, આપ તો મારા વડીલ છો, પૂજ્ય છો. ઘણા સદભાવપૂર્વક ભગવાને વાલ્મીકીજીને નેવાજ્યા છે. તો વાલ્મીકીજીએ પણ કહ્યું કે આપ મને આટલો બધો આદર આપવા વાળા પણ કોણ છો તે હું જાણું છું, મને ખબર છે આપ સકલ સૃષ્ટિના માલિક રચયિતા સર્વસ્વ આપને આપની પાસે છે, હું આપને કેવી રીતે કહું વિવેક તો ન ચૂકાય. જો કહેવાય જાય તો તરત એનું ઉતાવળિયો સ્વભાવ તરત ખબર પડી જાય કે આ બળબડિયો છે. જવાબ આપતા પહેલા વિચાર કરવો પડે અને જવાબ આપતા થોડોક ધીરજ નહીં રાખવી પડે, નહીતર જો ભડભડિયા તરીકે જવાબ આપી દીધો સમજી જાય કે આ કેટલામાં છે. એટલે વાલ્મીકીજીએ ખૂબ શાંતિથી સાંભળીને પ્રભુને પણ એ રીતે જ નિવાજ્યા છે કે આપ સાક્ષાત પરબ્રહ્મ છો, સહસ શીશ લખન સચરાચર ધણી, આપ સૌ આપ તો સમસ્ત સૃષ્ટિના જડ ચેતનના માલિક આપ છો, આપ અન્ય કઈ નથી. અને કઈ એમને માત્ર કઈ કઈ ના વચનથી, પિતાની આજ્ઞાથી, માતા પિતાની બસ વનમાં ધકેલી દીધા એ રીતે આવ્યા છો? એ તો માત્ર એક બહાનું છે, એક માત્ર કારણ જ છે. માતા પિતાની આજ્ઞા, કૈકેયીને આપેલા વરદાન અને પિતા ને પાળવા માટેનું વચન, આ બધું તો માત્ર દેખાવ છે. આપ સમસ્તના અને એવા સંપન્ન શક્તિશાળી છો, સામર્થ્ય છે, તેથી આપ વનમાં આવવા વાળા નથી. પણ સુરકાજ ધરી, સુરકાજ દેવોનું કાર્ય કરવા માટે આવ્યા છે. શરૂઆતની અંદર જ કહ્યું હતું દેવોએ સરસ્વતીને તૈયાર કરી, જા કોઈની મતિમાં પેસી જઈને કંઈક આવું કરી આવે તો આ રાજ્યાભિષેક ટળે અને વનમાં જાય તો ભગવાન પોતાનું અવતાર કાર્ય પાર ઉતારી શકે. આ કારણને માટે ભગવાન સત્તાની ગાદી સિંહાસન છોડીને વનવાસમાં નીકળ્યા છે અને સુરકા છે. દેવોના કાર્યને માટે અને ધરી નરરાજ તનુ, મનુષ્યની અંદર રાજાના જેવું શરીર ધારણ કરીને કોઈ ભીરુ તરીકે નહીં, મા બાપે ધકેલી મૂક્યા છે જંગલમાં એટલા માટે નહીં, પણ રાક્ષસોના સમૂહને એને ધ્વંસ કરવા માટે, એનો વિનાશ કરવા માટે આપ સામર્થ્યપૂર્વક વનમાં જઈ રહ્યા છો.